Sabres.
On demand. Follow Sabres Radio on Twitter and Facebook now.
કે આપણા દરેક ને માટે ગૌરવ થાય. નમસ્તે પ્રતિકજી.
નમસ્તે.
કેમ છો આપ?
એકદમ મજામાં છું. અને તમે તમારા રેડિયો સ્ટેશન પર મારી સાથે વાત કરવાનો વિચાર કર્યો એનાથી જ મને બહુ મજા આવી, કારણ કે લંડનના અને યુકેના ગુજરાતીઓ સાથે કનેક્ટ કરવા માટે મારી પાસે તો બહુ જ ઓછા માધ્યમો છે.
જી જી.
આ માધ્યમ ત્યાંના લોકો સાથે વાત કરવાની મજા જ બહુ હતા.
બિલકુલ બિલકુલ. અને સદભાગ્ય અમારું છે પ્રતિકજી કે આપ બહુ વ્યસ્ત છો, છતાં પણ અમારી સાથે વાત કરવા માટે આપ એ સમય ફાળવ્યો છે, તે માટે હું હૃદયપૂર્વક આપની આભારી છું. સૌથી પહેલા તો
થેન્ક યુ.
જી પ્રતિકજી, એક નવું ક્ષેત્ર આપના માટે ખુલ્યું નહીં, ગુજરાતી ફિલ્મોનું. તો એ આપની જે અદાકારી હતી એની આપણે શરૂઆત કરીએ, થોડા વર્ષો પાછળ જઈએ. આપના જીવનમાં આ કલાકારી કઈ રીતે આવી, કઈ રીતે આપને અભિનય પ્રત્યે લાગણી થઈ?
હું સ્કૂલમાં હતો ને.
જી.
ત્યારથી થિયેટર કરતો હતો.
હા હા.
અને આઈ એમ થેન્કફુલ ફોર ધેટ ફર્સ્ટ સ્કૂલ ધેટ આઈ સ્ટડીડ ઇન.
જી.
એ સ્કૂલમાં એક એવી પ્રથા હતી કે એક્ટિવ ફંક્શનમાં દરેક ક્લાસમાંથી છોકરાઓએ પોતાની રીતે ટીમ બનાવીને પોતાની સ્ક્રિપ્ટ તૈયાર કરી, પોતે જ ડિરેક્ટ કરવી અને પોતાના જ મિત્રો પાસેથી એક્ટિંગ કરાવવી.
જી જી.
એ હું લગભગ ફોર્થ સ્ટેન્ડર્ડમાં હતો ને ત્યારથી આ કરી રહ્યો હતો અને ત્યારથી જ મને એમાં બહુ મજા આવતી.
જી જી.
કારણ કે એક્ટિંગ એ મારા માટે માત્ર એક્ટિંગ પૂરતું સીમિત હતું.
જી.
સ્ટોરી ટેલિંગ, અભિવ્યક્તિની એક કળા, પરફોર્મિંગ આર્ટ, એટલે મને ઓવરઓલ ડાન્સિંગ, પછી તબલા, એક્ટિંગ, આ બધા સાથે બહુ જ નજીકનો સંબંધ રહ્યો.
જી જી.
મારું આખું ફેમિલી બધા શિક્ષકો છે, બધા સંગીતના
રસિયા છે. જી જી.
રૂપાંતર વિશારદ, હવેલી સંગીત.
ઓહો હો.
એટલે હું એ માધ્યમમાં એ વાતાવરણમાં ઉછર્યો કે કલા પ્રત્યે બહુ પહેલેથી જ આકર્ષણ હતું.
જી જી.
અને મારી એક્ચ્યુઅલ શરૂઆત થઈ મુંબઈમાં 2004માં. હું એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરીને મુંબઈ આવ્યો ત્યારે નાટકોમાં કામ કરવાની શરૂઆત કરી.
જી જી.
સાથે સાથે જોબ પણ કરી રહ્યો હું.
અચ્છા.
એટલે હા, હું એન્જિનિયર છું.
જી જી.
એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર, એટલે મેં લગભગ 10 વર્ષ કોર્પોરેટમાં જોબ કરી છે.
જી. એટલે મને એ જ વિચાર આવ્યો પ્રતિકભાઈ કે આપ કામ પણ કરતા હતા અને નાટકો પણ, એ કઈ રીતે આપે બેલેન્સ કર્યું?
હવે નાટકો છે ને મારી પેશન હતી.
જી જી.
અને એટલે હું તો દર વખતે કહું છું કે મને મલ્ટીપલ પેશન ડિસઓર્ડર છે અને ઘણી બધી વસ્તુ આકર્ષિત કરે છે અને મને દરેક વસ્તુમાં એક્સેલ કરવાની એક કાંડ પણ જાગે.
જી જી.
એન્જિનિયરિંગ પણ કર્યું હતું, એટલી જ પેશન થી કર્યું હતું. મુંબઈ એક જ એવી જગ્યા મને લાગી કે જ્યાં થિયેટર અને મારું એન્જિનિયરિંગ છે એ બંનેને ન્યાય આપી શકું.
બિલકુલ બિલકુલ.
હવે સર્વાઈવલ મુંબઈમાં બહુ મોટો પ્રશ્ન છે. સુરત થી આવ્યો હતો મુંબઈમાં.
જી જી.
એટલે મુંબઈમાં ઘર લો અને ત્યાં રહો અને આ બધું કરવા માટે એક ફાઈનાન્શિયલ સપોર્ટ ની જરૂર હતી.
બિલકુલ.
તો એન્જિનિયરિંગ એ મને એ રીતે બહુ સપોર્ટ કર્યો, જોબ અને મારું કામ. એની સાથે થિયેટર તો મારે કરવું જ હતું. એટલે હું બધા જે પ્રોફેશનલ પ્લે ન કરી શક્યો પણ મેં એક્સપેરિમેન્ટલ પ્લે વધારે કર્યા.
જી જી.
કે જેમાં મારે ટૂર ઓછી કરવી પડે, શનિ રવિમાં શો હોય, એટલે હું સવારે 5:30 વાગે રિહર્સલ કરીએ, રાતના ઓફિસ પછી 8:30-12 વાગ્યા સુધી રિહર્સલ કરીએ. એવું કરીને લગભગ 10-11 વર્ષ મેં થિયેટર કર્યું.
વાહ.
અને એના થ્રુ જ મને 2R મળી, જે મારી પહેલી ફિલ્મ હતી.
બિલકુલ. જી.
પછી રોંગ સાઈડ રાજુ કરી 2.5 વર્ષ.
જી જી.
એટલે 2R અને રોંગ સાઈડ રાજુ એ બંને મેં જોબ કરતા કરતા જ કરી.
વાહ.
અને લાસ્ટ યર મેં જોબ છોડી ફાઈનલી. નાઉ આઈ એમ અ ફૂલ ટાઈમ એક્ટર.
અચ્છા, ફૂલ ટાઈમ એક્ટર થઈ ગયા છો. અમારા માટે તો એ બહુ આનંદની વાત છે કે આપ હવે ફૂલ ટાઈમ એક્ટિંગમાં આવી ગયા છો. અને આપે જે વાત કરી તકતાની, જે એક્સપેરિમેન્ટલ નાટકો આપે કર્યા 2005 થી શરૂઆત કરીને, તો એમાં આપે ગુજરાતી, હિન્દી અને સાથે અંગ્રેજી ભાષામાં પણ કર્યા, રાઈટ? જી. તો એ વખતે આપના જે કલાકારો હતા અને તકતા પર સાથે જે જોડાયેલા જે કલાકારો હોય છે, તો એમનો અનુભવ કેવો રહ્યો, એ ક્ષણો કેવી રહી આપના માટે?
થિયેટરની એક એક ક્ષણો મારા માટે બહુ જ યાદગાર રહી છે.
જી.
મને યાદ છે મેં સુરતમાં મારું પહેલું નાટક કર્યું હતું.
જી.
ત્યારે ત્યાં એક જ લાઈન બોલવાની હતી મારે અને એ લાઈન માટે 1 મહિનો સુધી અમે આખા નાટકની રિહર્સલમાં રોજ જતા હતા. રોજ 5-5 કલાક રિહર્સલ કરતા હતા અને ફાઇનલી એક જ લાઈન બોલવાની હોય. એટલે થિયેટરે મને છે ને એ ડિસિપ્લિન આપ્યું છે.
બિલકુલ.
થિયેટરે મને પેશન્સ આપી છે અને થિયેટર એ કેટલી એનર્જી આપતું હોય છે દર વખતે. હું પર્સનલી એવું માનું છું કે થિયેટર એ કલાકાર માટેનો અખાડો છે.
બિલકુલ,
તમે અખાડામાં જઈને એ જીમમાં જઈને પોતાના મસલ તૈયાર કરો એવી ફાઇટ માટે કે જે તમારે તમારા જીવનની એક નિર્ણાયક ફાઇટ હોઈ શકે. નિર્ણાયક ફાઇટ એટલે તમારો નાટકનો પહેલો શો.
બિલકુલ બિલકુલ. અને ત્યારે જયારે તાળીઓના ગડગડાટથી કલાકારોને વધાવી લેવામાં આવે ત્યારે તો એનો આનંદ કંઈક ઓર જ હોતો હશે નહીં?
હા, એટલે મારું પોષણ છે.
બિલકુલ બિલકુલ. કારણ કે મુંબઈના જે નાટ્ય સભાગૃહો છે, ભાઈદાસ અને તેજપાલ વગેરેમાં, એમાં તો રવિવારના દિવસો હંમેશા ચિક્કાર નાટકોથી ભરાયેલા રહેતા જ હોય છે. તો પ્રતિકજી, આપે વાત કરી બહુ સરસ રીતે કે નાટકો જે છે એ આપની પહેલું પગથિયું બન્યા આગળ વધવા માટે, અને આપે ફિલ્મોમાં પ્રવેશ કર્યો. તો આપનો એ પહેલી ફિલ્મનો અનુભવ કેવો રહ્યો?
પહેલી ફિલ્મ મારી હતી 2 યાર, ગુજરાતી ફિલ્મ.
બિલકુલ.
એમાં બહુ જ મજા આવી, કારણ કે એ પહેલા ગુજરાતી ફિલ્મો એક અલગ સ્થાન પર હતી. યુવાનો ગુજરાતી ફિલ્મો જોતા નહોતા.
સાચી.
ગુજરાતી ઓડિયન્સ મલ્ટીપ્લેક્સમાં જઈને ગુજરાતી ફિલ્મો નહોતી જોતી. અને એટલે 2 યાર ફિલ્મ પછી ઘણું બધું બદલાઈ ગયું.
બિલકુલ.
ઓવરઓલ ફિલ્મ ફેટર્નિટી માટે પણ, ગુજરાતી ઓડિયન્સ માટે પણ, અને અમારા માટે.
બિલકુલ બિલકુલ. જી જી. અને ગુજરાતી ફિલ્મ જગતમાં તો હલચલ મચાવી દીધી. સૌથી પહેલી જે ફિલ્મ અભિષેક જૈનની આવી, કેવી રીતે જઈશ, અને ત્યારબાદ હાજી, અને આખો એક પલટો થઈ ગયો નહીં વિચારોમાં લોકોના, અને અર્બન ગુજરાતી ફિલ્મો માટે. તો આપ જ્યારે આ રીતે કોઈ પણ ફિલ્મો પસંદ કરો છો પ્રતિકજી, તો આપ કઈ બાબતોને ધ્યાનમાં રાખો છો?
હું છે ને, સૌથી પહેલા મારા માટે ઇમ્પોર્ટન્ટ છે સ્ક્રિપ્ટ, વાર્તા. બીજું, અત્યારે ફિલ્મ જગત જે સ્થાન પર છે અને જે રીતે વિકસી રહ્યું છે ને, હમણાં હું જે વસ્તુને ધ્યાનમાં રાખું છું એ સૌથી મોટું છે મેકર્સ ના ઇન્ટેન્શન શું છે.
જી જી.
કારણ કે ફિલ્મ બનાવવા પાછળ ઘણા બધા ઇન્ટેન્શન હોય છે.
બિલકુલ.
જયારે કોઈ બહુ જ સચ્ચાઈથી, બહુ જ ઓનેસ્ટલી પોતાની વાર્તા કહેવા માટે ફિલ્મ બનાવે ને, ત્યારે ફિલ્મ અલગ રીતે જ ઉભરીને આવે.
સાચી વાત.
અને આ વસ્તુ મેં બહુ નજીકથી અનુભવી છે 2 યારમાં પણ, રોંગ સાઇડ રાજુમાં પણ, અને હમણાં જે મારી ત્રીજી ફિલ્મ આવવાની છે, ચોથી ફિલ્મ લવની ભવાઈ.
જી જી જી. આપે બહુ સુંદર વાત કરી. આપણે આ વાત આગળ ચલાવીએ એ પહેલા એક નાનકડું એવું થોડું સંગીત આપણે સાંભળી લઈએ લવની ભવાઈ માંથી, અને એ આવી રહી છે 17 નવેમ્બરના, રાઈટ?
જી જી. આખા ઇન્ડિયામાં 17 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. સાથે આ ફિલ્મ યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આફ્રિકા અને યુકેમાં પણ રિલીઝ થઈ રહી.
વાહ વાહ, બિલકુલ એકદમ બહુ સરસ વાત. અને આપણે થોડુંક એનું સંગીત સાંભળી લઈએ અને વાતચીતનો દોર પછી આગળ ચલાવીએ.
Yeah.
વાલમ આવો ને એક અદભુત અને બહુ જ મીઠું મધુરું એવું ગીત અને ફિલ્મ લવની ભવાઈ કે જે આ મહિને જ રજૂ થઈ રહી છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ પ્રતીક ગાંધી સાથે, તેમના એક મુખ્ય કલાકાર. તો પ્રતીકજી, આ જે સુંદર ફિલ્મ આવી રહી છે એના વિશે આપ કંઈ અમને કહી શકો ખરા?
લવની ભવાઈ એક ખૂબ જ અદભુત ફિલ્મ છે અને એ ગુજરાતની કહી શકાય પહેલી કહી શકાય એવી મ્યુઝિકલ લવ સ્ટોરી છે.
જી જી.
આમાં હું, મલ્હાર ઠાકર અને આરોહી પટેલ અમે ત્રણ જણા છીએ.
જી.
સંદીપ પટેલની આ ફિલ્મ છે. સંદીપભાઈ એટલે ગુજરાતી ફિલ્મ જગતના બહુ જ પીઢ દિગ્દર્શક છે.
બિલકુલ.
બહોળા એક્સપિરિયન્સ સાથે એમની આ ત્રીજી ફિલ્મ લઈને આવી રહ્યા છે.
જી.
અને આમાં ઘણી બધી વાતો એવી છે જે ગુજરાતી ઓડિયન્સને ખૂબ ગમશે અને આકર્ષિત કરશે.
જી.
એક તો સચિન જીગરનું મ્યુઝિક છે.
જી.
ગીત આપણે હમણાં જ સાંભળ્યું.
બિલકુલ બિલકુલ.
સચિન જીગરે આ વખતે આ આલ્બમ સાથે એક ગજબ
એક્સપેરિમેન્ટ કર્યું. જી.
આ ગીતો એટલે હજી તો રિલીઝ થયા ગીતો યુટ્યુબ પર ને રાતોરાત એવા વાયરલ થઈ ગયા છે.
જી.
અમદાવાદમાં તો હું હમણાં પ્રમોશન માટે અમદાવાદ અને ગુજરાતની ટૂર પર છું પણ દરેક ત્રીજા માણસના મોઢે આ ગીતો સંભળાય.
જી જી જી. બિલકુલ. સચિન સંઘવી જયારે મારા કાર્યક્રમમાં આવ્યા હતા તેમની સાથે વાતચીત થઈ હતી ત્યારે એમણે બહુ સુંદર વાત કરી હતી કે જો ગુજરાતી યુવાનો જે છે એ સારું સંગીત ન સાંભળતા હોય તો એમાં વાંક એકચ્યુઅલી સંગીતકારોનો છે કે કદાચ કે એટલું સારું સંગીત બન્યું નથી. અને એટલે એમણે જી અને એટલે એમણે કહ્યું હતું કે એમનો હંમેશા પ્રયત્ન રહે છે કે ગુજરાત ફિલ્મોમાં પણ, હિન્દી ફિલ્મમાં તો તેઓ જાણીતા છે જ પણ સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ એ રીતે સંગીત આપવું. તો આ જે ફિલ્મ આવવાની છે 17 નવેમ્બરના રોજ અને આપે કહ્યું કે બહુ સરસ મજાની લવ સ્ટોરી છે પણ પ્રતીકજી, ઘણી વખત એવું પણ બને છે ને કે જે નવો જુવાળ નીકળ્યો કે ભાઈ અર્બન સ્ટોરીઝ બનાવી છે ગુજરાતી ભાષામાં, તો પછી ક્યાંક એવું થાય છે ખરું કે પછી અર્બન ગુજરાતી સ્ટોરીના નામે પછી ગમે તે ચાલી નીકળે એવું કંઈ બને છે ખરું?
હા, આવું થાય છે. આ લગભગ દરેક રિજનલ સિનેમા સાથે થયું પણ.
જી.
તમે મરાઠી સિનેમા જોઈ લો, તમિલ તેલુગુ સિનેમા જોઈ લો, બેંગોલી સિનેમા જોઈ લો.
જી.
દરેક સિનેમા આ પ્રોસેસમાંથી પસાર થયું છે.
બિલકુલ.
કારણ કે જેવું નવું કંઈક શરૂ થાય એટલે લગભગ દરેક માણસને એમાં રસ પડે.
બિલકુલ.
ગુજરાતી સિનેમા સાથે અત્યારે જે થઈ રહ્યું છે એમાં એવું છે કે ઘણા બધા ફિલ્મ મેકર્સ ફર્સ્ટ ટાઈમર છે.
બિલકુલ. જી.
આ એ લોકોની પહેલી ફિલ્મ છે એટલે બી ડિરેક્ટર્સ ઓર રાઇટર્સ ઓર પ્રોડ્યુસર્સ ઇવન એક્ટર્સ.
જી.
એટલે શરૂમાં આ ટીડિંગ ટ્રબલ્સ છે જે દરેક ઇન્ડસ્ટ્રીએ ભોગવી છે. ગુજરાત અત્યારે એમાંથી પસાર થયેલું છે.
પણ
હું પર્સનલી એવું માનું છું કે આ એટલો સુંદર સમય છે કે આ એક્સપેરિમેન્ટનો સમય છે ગુજરાતી સિનેમા.
સાચી વાત છે.
જેટલા નવા સબ્જેક્ટ, જેટલી નવી રીત વાર્તા કહેવાની, જેટલા પણ એક્સપેરિમેન્ટ કરવા છે ને હમણાં થઈ શકે એમ છે. કારણ કે ઓડિયન્સ દરેક વસ્તુ માટે તૈયાર છે. ઓડિયન્સને કોઈ એક વસ્તુ.
જી.
પણ એક વાત હું તમારી એ વાત સાથે અગ્રી થાઉં છું કે આમાં એવું છે કે એટલી બધી ફિલ્મો બની રહી છે હમણાં, એમાં થોડીક નબળી, થોડીક ખરાબ, થોડીક સારી, દરેક પ્રકારની ફિલ્મો બનશે.
જી.
અને અલ્ટિમેટલી ઓડિયન્સ નક્કી કરશે કે એમણે કઈ ફિલ્મો જોવી છે અને કઈ પ્રકારની ફિલ્મો એ લોકો એક્સપેક્ટ કરે.
બિલકુલ બિલકુલ. જી. કારણ કે હવે ગુજરાતી પ્રજા જે છે એ ખાલી ગુજરાત પૂરતી સીમિત નથી, સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યા છે દરેક ગુજરાતીઓ.
અને ઓલવેઝ ગ્લોબલ.
જી, એબ્સોલ્યુટલી. અને અમને પણ એ વાતનો હંમેશા ઇંતજાર રહે છે, ખાસ કરીને અમારા યુકેના શ્રોતા ભાઈઓ અને બહેનો આતુરતાપૂર્વક રાહ જોતા રહે છે. અને જે રીતે રોંગ સાઈડ રાજુ ફિલ્મ અહીંયા દર્શાવવામાં આવી હતી યુકેની અંદર ત્યારે એને જે પ્રતિસાદ મળ્યો હતો તે અદભુત હતો. અને એમાં આપે નવા ડિરેક્ટર નિખિલ મુસાલે સાથે કામ કર્યું, સાથે અહીંયા યુકેના એક અભિનેત્રી હતા તેમની સાથે, કિમ્બરલી સાથે આપે કામ કર્યું. જી, બિલકુલ. તો આ બધા જે એક્સપેરિમેન્ટ્સ આપ કરો છો એમાં ક્યારેક એવું ટાઈપકાસ્ટ થવાનો એક ભય રહે છે આપને કે ભાઈ આપ પ્રતીક ગાંધી એક એવા કલાકાર છે કે જેને માટે અમુક જ પ્રકારના રોલ સૂટ થઈ શકે, અથવા તો એવું કંઈ બંધન ખરું આપને એવું નડે છે ખરું ક્યારે?
એવું એટલે ટાઈપકાસ્ટ ન થઈ જવાય એટલે જ હું બધા અલગ અલગ પ્રકારના એક્સપેરિમેન્ટ કરતો રહું.
જી જી જી.
અને દરેક જુદા જુદા પ્રકારના કેરેક્ટર માટે જ હું હંમેશા શોધખોળ કરતો હોઉં છું.
જી.
કે ટાઈપકાસ્ટ ન થઈ જાય, કારણ કે કલાકાર માટે છે ને ત્યાં સૌથી મોટો ભય હોય છે, સૌથી મોટું ફિયર એ છે કે ટાઈપકાસ્ટ નથી જોવા.
જી બિલકુલ.
એટલે લગભગ મેં અત્યાર સુધી નાટકો પણ એવા જ કર્યા છે જેમાં એક નાટક બીજાથી તદ્દન
જુદું હોય,
કેરેક્ટર જુદું હોય.
જી.
અને લવની ભવાઈમાં પણ મેં એવું જ કેરેક્ટર કર્યું છે જે આજ સુધી મેં નથી કર્યું.
જી.
કે મને લાગે છે કે હું દર્શકોને એ રીતે નિરાશ નહીં કરું.
બિલકુલ બિલકુલ. અને અમને આપની પાસેથી ઘણી બધી અપેક્ષાઓ છે. બે યાર, રોંગ સાઈડ રાજુ અને હવે પછી લવની ભવાઈ તરફથી તો અમને ઘણી અપેક્ષાઓ છે. અને આઈ એમ શ્યોર કે આપની એ જે ફિલ્મ છે એ ખરી ઉતરશે અમારી અપેક્ષાની એરણ ઉપર. તો પ્રતિકજી, આપે કહ્યું કે આપને ઘણી બધી વખત બહાર નીકળવું પડતું હોય છે, જવું પડતું હોય છે. ફેમિલીનું બેલેન્સ કેવી રીતે કરો છો? આપે વર્ક અને ફિલ્મનું તો બેલેન્સ કર્યું, ફેમિલી અને ફિલ્મનું બેલેન્સ કેવી રીતે થાય છે?
ફેમિલી અને ફિલ્મના બેલેન્સમાં તો એકચ્યુઅલી વર્ષોથી આ બે ત્રણ વસ્તુઓ સાથે કરતો રહ્યો છું.
જી.
અને એમાં સૌથી વધારે સફર કદાચ ફેમિલી જ થતું હોય.
જી.
કારણ કે એક એવું ક્વેશ્ચન છે જે દરેક જણા પાસે હોય અને આપણે સૌથી પહેલા એ જ ક્વેશ્ચન વાપરી લઈએ.
સાચી વાત.
બટ આઈ એમ થેન્કફુલ કે મારું ફેમિલી એટલું બધું અન્ડરસ્ટેન્ડિંગ છે.
જી.
મારા આખા ફેમિલી એ મારી પત્ની, મારા મમ્મી પપ્પા, ભાઈ, મારી 3 વર્ષની નાની દીકરી છે.
જી. જી.
દરેક જણાએ એવો એટલો બધો સપોર્ટ આપ્યો છે કે હું એ ચિંતા કર્યા વગર અને પ્રેશર વગર બહાર કામ કરી શકું છું. પણ આ બેલેન્સ કરવું થોડુંક અઘરું છે.
જી.
કે હવે લાસ્ટ ઇયરથી મેં જોબ છોડી છે એટલે મારી પાસે એવો થોડોક ટાઈમ ને થોડુંક ટ્યુશન હોય છે જે હું આ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકું.
જી. જી. અને અને આપને આપે ઘણા બધા કલાકારો સાથે કામ કર્યું. પ્રતિકજી, આપનો કોઈ આદર્શ ખરો, કોઈ આઈડિયલ વ્યક્તિ ખરા કે એને જોઈને એમ થાય કે નહીં હું પણ કદાચ આવું કરી શકું, એવું કોઈ આઈડિયલ આપના જીવનની અંદર?
ઘણા બધા લોકો સાથે કામ કર્યું. લગભગ તમે કોઈ પણ એક્ટરને પૂછો તો આ જવાબ મળતો હશે.
જી.
પણ મેં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું નથી હજી.
જી.
મારી બહુ જ ઈચ્છા છે કે હું ક્યારેક કામ કરીશ.
બિલકુલ.
એમણે જે રીતે પોતાની જાતને રીઇન્વેન્ટ કરી છે,
આટલા
બધા ઉતાર ચઢાવ છતાંય તમે આજે પણ એમને જુઓ એટલા જ ફ્રેશ લાગે છે. કોઈ પણ કેરેક્ટરમાં તમે સાહજિકતાથી સ્વીકારી લો છો.
જી. જી.
એ જે સાહજિકતા છે અને એ જે પાવર છે ને એક એક્ટર તરીકેનો.
જી. જી.
મને લાગે છે કે આ બહુ જ ઓછા લોકો પાસે હોય છે.
તદ્દન સાચી વાત. તદ્દન સાચી.
એવું કંઈક કરવા મળે અને એવું કંઈક આગળ શીખવા મળે તો એ બહુ મોટી વાત રહેશે મારા.
બિલકુલ બિલકુલ. અને પ્રતિકજી, આજકાલ જુવાળ એ પણ છે કે રિજનલ સિનેમામાંથી, ગુજરાતી સિનેમામાંથી કદાચ આપ એવી ઈચ્છા રાખશો કે કદાચ આપને હિન્દી ફિલ્મો તરફ પણ જવાનો મોકો મળે?
હા, હિન્દી ફિલ્મો તરફ જવાની ઈચ્છા દરેક કલાકારની હોય છે કારણ કે એનું કેનવાસ મોટું છે, એની બોડી છે.
જી.
અને હિન્દી સિનેમા અલગ સ્તરે ઓલરેડી પહોંચી ચુક્યું છે, ત્યાં કામ પણ એવું થાય છે, શીખવા પણ ઘણું મળે. અને મેં મારી પહેલી હિન્દી ફિલ્મ ઓલરેડી શૂટ કરી લીધી છે.
અરે વાહ. 4 દિવસ
પહેલા જેનું શૂટ પત્યું.
અરે વાહ. આપ અમને નામ જણાવી શકો ખરા?
એનું નામકરણ હજી સુધી એ લોકોએ ફાઇનલ કર્યું
નથી. ઓકે.
પણ એ ફિલ્મ લગભગ ફેબ્રુઆરીની આસપાસ રિલીઝ કરવાની શક્યતા છે.
અરે વાહ.
બહુ જલ્દી તમને લોકોને એના વિશે પણ
જરૂર જરૂર. વિલ બી ઈગરલી અવેઇટિંગ ધેટ નેમ એકચ્યુઅલી. પ્રતિકભાઈ, કે અમને પણ જાણવા મળે કે હિન્દી ફિલ્મોમાં આપ અને આપણા જે ગુજરાતી સમાજ છે એને પણ બહુ ગર્વ થશે કે આપણા જેવા ગુજરાતી સમાજના લોકો અને યુવાનો ખૂબ આગળ આવી રહ્યા છે. તો ખૂબ ખૂબ આભાર પ્રતિકજી આપનો કે આપે સમય કાઢ્યો અને અમારી સાથે વાતચીત કરી. અને આશા રાખે કે આપની આ જે ફિલ્મ છે એ ખૂબ જ સફળ નીવડે, લવની ભવાઈ. એન્ડ આઈ એમ શ્યોર કે યુકેમાં જ્યારે ફિલ્મ રજૂ થશે ત્યારે અમારા શ્રોતા ભાઈઓ અને બહેનો છે તે જરૂર ધ્યાનમાં રાખશે કે ઉમદા ફિલ્મો જોવાનો જે અનેરો મોકો છે એમને જરૂર મળે. તો અત્યંત આભારી છું પ્રતિકજી આપની કે આપે અમને સમય આપ્યો.